ઉત્પત્તિ પહેલો અધ્યાય સૂર્જન કાર્યનું વર્ણન. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્ત વ્યસ્ત તથા ખાલી હતી અને જળ નિધિ પર અંધારું હતું અને દેવના હાથમાં પાણી પણ હાલતો થયો અને દેવે કહ્યું અજવાળું થાઓ ને અજવાળું થયું અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે અને દેવે અજવાળું તથા અંધારું જુદા પાડ્યા અને દેવે અજવાળાને દાડો કહ્યો ને અંધારાને રાત કહી અને સાંજ થઈ તથા સવાર થઈ પહેલો દિવસ અને દેવે કહ્યું કે પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ ને પાણીને પાણીથી જુદા કરો અને દેવે અંતરિક્ષ બનાવ્યું ને અંતરિક્ષની તળેના પાણીને અંતરિક્ષને ઉપરના પાણીથી જુદા કર્યા અને તેવું થયું અને દેવે તે અંતરિક્ષને આકાશ કહ્યું અને સાંજ થઈ તથા સવાર થઈ બીજો દિવસ અને દેવે કહ્યું કે આકાશ તળેના પાણી એક જગામાં એકઠા થાઓ ને કોરી ભૂમિ દેખાવો અને તેવું થયું અને દેવે તે કોરી ભૂમિને પૃથ્વી કહી ને એકઠા થયેલા પાણીને સમુદ્ર કહ્યા અને દેવે જોયું કે તે સારું છે અને દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા વીજદાયક સાપ ફળ વૃક્ષ પોત પોતાની જાત પ્રમાણે ફળદાયક તેના તેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાડે અને એમ થયું અને ઘાસ તથા પોત પોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ તેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યા અને દેવે જોયું કે તે સારું છે અને સાંજ થઈ તથા સવાર થઈ ત્રીજો દિવસ અને દેવે કહ્યું કે રાતને દાડા જુદા કરવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ અને તેઓ દિનહો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષને અર્થે થાઓ અને તેઓ પૃથ્વી પર અજવાળું આપવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ અને તેવું થયું અને દેવે દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિ ને રાત પર અમલ ચલાવનારી એક તેનાથી નાની જ્યોતિ એવી બે મોટી જ્યોતિ બનાવી અને તારાઓને પણ બનાવ્યા અને દેવે પૃથ્વી પર અજવાળું આપવાને તથા દાડા પર તથા રાત પર અમલ ચલાવવાને ને અજવાળું તથા અંદર દૂધા કરવાને આકાશના અંતરિક્ષમાં તેઓને મૂક્યા અને દેવે જોયું કે તે સારું છે અને સાંજ થઈ તથા સવાર થઈ ચોથો દિવસ અને દેવે કહ્યું કે પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો તથા પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષી ઉડો અને દેવે મોટા માછલાને તથા હરેક પેટે ચાલનારા જીવજંતુઓને તે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યા તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતના પક્ષીને ઉત્પન્ન કર્યા અને દેવે જોયું કે તે સારું છે અને દેવે તેઓને આશીર્વાદ દઈને કહ્યું કે સફળ થાઓ ને વધો સમુદ્રના પાણીને ભરપૂર કરો ને પૃથ્વી પર પક્ષીઓ વધો અને સાંજ થઈ તથા સવાર થઈ પાંચમો દિવસ અને દેવે કહ્યું કે પ્રાણીઓને ભૂત પોતાની જાત પ્રમાણે એટલે ગ્રામ્ય પશુઓ તથા પેટે ચાલનારા તથા વન પશુઓ પોત પોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો અને તેવું થયું અને પોત પોતાની જાત પ્રમાણે વન પશુઓને તથા પોત પોતાની જાત પ્રમાણે ગ્રામ્ય પશુઓને તથા પોત પોતાની જાત પ્રમાણે પૃથ્વી પરના બધા પેટે ચાલનારાઓને દેવે બનાવ્યા અને દેવે જોયું કે તે સારું છે અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને સમુદ્રના માછલા પર તથા કાંતના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સહગ્રહ પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. તેમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા અને દેવે તેઓને આશીર્વાદ દીધો. દેવે તેઓને કહ્યું કે સફળ થવો અને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સહગ્રહ પ્રાણીઓ પર અમલ ચલાવો. અને દેવે કહ્યું કે જુઓ, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને હરેક વૃક્ષ જેમાં વૃક્ષના બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યા છે. તેઓ તમારો ખોરાક થશે. અને પૃથ્વીનો હરેક પશુ તથા આકાશવાનો હરેક પક્ષી તથા પૃથ્વી પર પેટે ચાલનો હરેક પ્રાણી તેમજ જીવનનો શ્વાસ છે તેઓના ખોરાકને સારું મેં સર્વ લીલોત્રી આપી છે. અને તેવું થયું. અને દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયું. અને જુઓ, તે ઉત્તમ ઉત્તમ અને સાંજ થઈ તથા સવાર થઈ છઠ્ઠો દિવસ.
ઉત્પત્તિ બીજો અધ્યાય. અને આકાશ તથા પૃથ્વી સર્વસ્તરીય પૂરા થયા અને દેવે પોતાનું જે કામ કર્યું હતું એ તેણે સાતમા દિવસે પૂરું કર્યું. અને પોતાના કરેલા સર્વ કામોથી સાતમા દિવસે સ્વસ્થ રહ્યો. અને દેવે સાતમા દિવસને આશીર્વાદ દીધો અને તેને પવિત્ર કરાવ્યો. કેમ કે તે દિવસે દેવ પોતાના બધા ઉત્પન્ન કરવાના તથા બનાવવાના કામથી સ્વસ્થ રહ્યો. આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ વર્ણન એ છે. એ દિવસમાં યહોવા દેવે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યા ત્યારે ખેતરનો કોઈ પણ સ્વરો હજુ પૃથ્વીમાં ઉભો નહોતો. ખેતરનું કોઈ પણ શાક ઉગ્યું નહોતું. કેમ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો. એ કોઈ ફેરવાને કોઈ માણસ ન હતું. પણ પૃથ્વી પછી ધુમારે ચડીને ભૂમિની આખી સપાટી દીધી. અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું અને તેના રસપુરામાં જીવનનો શ્વાસ ફૂટ્યો અને માણસ સજીવ પ્રાણી થયું. અને યહોવા દેવે પૂર્વ તરફ મેદાનમાં એક વાડી બનાવી અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. અને યહોવા દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર ખાવામાં સારા છે તેઓને વાડીનું જીવનનું વૃક્ષ તથા ભલું ભૂંદું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા. અને વાડીને પાણી પાવા સારું પીઠ નદી અજનમાંથી નીકળી અને ત્યાંથી તેના ચાર પાટા થયા. રીનું નામ કિશોન આખા અભિલા દેશ ને ઘેરે છે જ્યાં સોનું છે. અને તે દેશનું સોનું સારું અને ત્યાં બધો રાખી પાસાન છે. બીજી નદીનું નામ પીહોન એ આખા કુશ દેશ ને ઘેરે છે. અને ત્રીજી નદીનું નામ નિત્ય કે આસો દેશ ને પૂર્વ તરફ રહે છે. અને ચોથી નદીનું નામ પ્રાત છે. અને એજનવાળી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો. અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના દરેક વૃક્ષ પરનું ફળતું ખાયા કર, પણ ભલું ભૂલું કરવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. કેમ કે જે દિવસે તું ખાશે એ જ દિવસે તું મળશે મળશે. અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તો સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાય કરી સુજાવી. અને યહોવા દેવે ખેતરના દરેક જાનવરને તથા આકાશના હરેક પક્ષીને વિનમાંથી ઉત્પન્ન કર્યા. અને તે માણસ તેઓનું નામ શું પાડશે એ જોવાને તેઓને તેની પાસે લાગ્યો. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. અને તે માણસે સર્વ ગ્રામ્ય પશુના તથા આકાશના પક્ષીઓના તથા સર્વ વન પશુના નામ પાડ્યા. પણ આજ અમને યોગ્ય એવી સહાય કરી મળી નહીં. અને યહોવા દેવે આદમને બળ રૂપમાં નાખ્યો અને ઊંઘી ગયો ત્યારે તેણે તેની પાંસળીઓમાંથી માલિક લઈને તને તે કને માફ કરું અને યહોવા જે જે પાસે માફ માંગે દીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માફ તે પાસે તે લાવ્યો અને તે માણસે કહ્યું કે આ તે માણસે કહ્યું કે આ મારા હાડકામાંનું હાડકું મારા માસમાંનું માસ છે એ નારી કહેવા છે કેમ કે તે નરમાંથી લીધેલી છે એ સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાના બહુને વાળી હશે અને તે ઉપનિક પ્રિય થશે
ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષ નું ફળ તમારે ન ખાવું. સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની એમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખે ને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા યોગ એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું ને તેને ખાધું. ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. અને અંજીરીના પાત્રા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદાન બનાવ્યા અને દિવસે ઠંડે પોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો. તેનો અવાજ તેઓએ સાંભળ્યો અને તે માણસ તથા તેની સ્ત્રી યહોવા દેવની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. યહોવા દેવે આદમે હાથ મારીને કહ્યું કે તું ક્યાં છે? અને તેણે કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નાગો હતો તે માટે બીજો અને હું સંતાઈ ગયો. અને તેણે કહ્યું, તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી તે તને ખાધું છે શું? અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું. અને યહોવા દેવે સ્ત્રીને કહ્યું કે આ તે શું કર્યું છે? અને સ્ત્રીએ કહ્યું કે સર્પે મને ભૂલાવી ને મેં ખાધું. અને યહોવા દેવે સર્પને કહ્યું કે તે એ કર્યું છે તે માટે તું સર્વ ગ્રામ્ય પશુઓ તથા વન પશુઓ કરતા શાપિત હો, તું પેટે ચાલશે ને પોતાના સર્વ દિવસ લગી દૂર ખાશે. અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, તે તારું માથું છૂંદશે ને તું તેની એડી છૂંદશે. સ્ત્રીએ તેને કહ્યું કે હું તારો શોક તથા તારા ગૌરવપણાનો દુઃખ ઘણું જ વધારીશ, તું દુઃખે બાળક જ હશે અને તું તારા ધણીને આધીન થશે ને તે તારા પર ધણી ભાવ કરશે. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું, તારે લીધે ભૂમિ શાપિત થઈ છે, તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે ને કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે, તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોનો પડશે હું તારી રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો અને તું દૂર છે ને પાછો દૂરમાં મળી જશે. ને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવની માં હતી. અને યહોવા દેવે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા ને તેઓને પહેરાવ્યા. અને યહોવા દેવે કહ્યું કે જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલું ભૂંડું જાણનાર થયો છે અને હવે રખે તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે માટે જે ભૂમિમાંથી તે લીધો હતો તે ખેડવાને યહોવા દેવે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો. અને તે માણસને આખી કાઢીને જીવનના વૃક્ષની વાતને સાચવવા સારું તેને કરુબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તલવાર એદનવાડીની પૂર્વગમ મૂકી.
ઉત્પત્તિ 4. અને આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ ને કાઇનને જાણી ને તેણે કહ્યું કે યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે. પછી તે તેના ભાઈ હાબિલને જાણી અને હાબિલ કેટાપાડક હતો પણ કાઇન ખેડૂત હતો. અને આગળ જતા એમ થયું કે કાઇન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈ અર્પણ લાવ્યો અને હાબિલ પણ પોતાના કીટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો અને યહોવાએ હાબિલને તથા તેના અર્પણને માન્ય કર્યા પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં. માટે કાઈનને બહુ રોષ ચડ્યો અને તેનું મોં ઉતરી ગયું અને યહોવાએ કાઈનને કહ્યું કે તને કેમ રોષ ચડ્યો છે અને તારું મોં કેમ ઉતરી ગયું છે? જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું? પણ જો સારું ન કરે તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે અને તારી તરફ તેની ઈચ્છા થશે ને તે પર તું ધણીપણું કરશે. અને કાઈને પોતાના ભાઈ હાબિલને કહ્યું કે આપણે ખેતરમાં જઈએ અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબિલ સામે ઉઠીને તેને મારી નાખ્યો અને યહોવાએ કાઈનને કહ્યું તારો ભાઈ હાબિલ ક્યાં છે? અને તેણે કહ્યું કે હું જાણતો નથી, શું હું મારા ભાઈનો રખેવાળ છું? અને તેણે કહ્યું આ તે શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાથ મારે છે અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાની જે ભૂમિએ પોતાનું મોં ઉઘાડ્યું છે તેથી જ તું શાપિત થયો છે. હવે પછી જ્યારે તું ભૂમિને ખેડશે ત્યારે તે પોતાનું બળ તને આપનાર નથી અને તું પૃથ્વી પર ભટકતો તથા નાશતો ફરીશ. અને કાઈને યહોવાને કહ્યું કે હું સહી શકું તે કરતા મારી સજા વધારે છે. જો આજે તે પૃથ્વીથી મને હાંકી કાઢ્યો છે અને તારા મોં આગળથી હું સંતાઈશ ને પૃથ્વી પર ભટકતો તથા નાશતો ફરીશ અને એમ થશે કે જે કોઈ મને દેખશે તે મને મારી નાખશે. ત્યારે યહોવાએ તેને કહ્યું કે જે કોઈ કાઈને મારી નાખશે તેને સાત ગણી સજા થશે. અને યહોવાએ કાઈને સારું ચિહ્ન ઠરાવ્યું, રખેને તેને જોઈને કોઈ તેને મારે. અને યહોવા આગળથી કાઈન નીકળી ગયો ને એદનની પૂર્વગમ નોદ દેશમાં રહ્યો. અને કાઈને પોતાની પત્નીને જાણી અને તે ગર્ભવતી થઈ ને હનોખને જાણી અને તેણે એક નગર બાંધ્યું ને તે નગરનું નામ પોતાના દીકરાના નામ ઉપરથી હનોખ પાડ્યું. અને હનોખથી ઈરાદ જન્મ્યો અને ઈરાદથી મહુઆએલ થયો અને મહુઆએલથી મથુશાએલ થયો અને મથુશાએલથી લામેક થયો અને લામેકે પોતાને સારું બે સ્ત્રી લીધી. એકનું નામ આદા અને બીજીનું નામ શિલ્લા હતું. અને આદા યાબાલને જાણી તે તંબુઓમાં રહેનારાઓનો તથા ઢોર રાખનારાઓનો પૂર્વજ હતો. અને તેના ભાઈનું નામ યુબાલ હતું, તે સર્વ તારના તથા પવનના વાજા વગાડનારાઓનો પૂર્વજ હતો. અને શિલ્લા પરતુબાલ કાઈનને જાણી તે સર્વ ત્રાંબા તથા લોડાના હથિયાર ઘડનારાઓનો શીખવનાર હતો. અને તુબાલ કાઈનની બહેન નામા હતી. ત્યારે લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે આદા તથા શિલા તમે મારી વાણી સાંભળો, લામેખની સ્ત્રીઓ મારી વાતને કાન ધરો, કેમ કે મને ઘાયલ કરવાના બદલામાં માણસને તથા મને વ્યથા કરવાના બદલામાં જુવાનને મેં મારી નાખ્યો છે. જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય તો જરૂર લામેખનો 77 ગણો લેવાશે. અને આદમે ફરી પોતાની પત્નીને જાણી અને તે દીકરો જાણી ને તેનું નામ શેઠ પાડ્યું, કેમ કે તેણે કહ્યું કે હાબિલ જેને કાઈને મારી નાખ્યો તેને ઠેકાણે દેવે મને બીજો દીકરો આપ્યો છે. શેઠને પણ દીકરો થયો અને તેનું નામ તેણે અનોશ પાડ્યું. ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા.
ઉત્પત્તિનો 5મો અધ્યાય. આદમની વંશાવળી આ પ્રમાણે છે. દેવે માણસને ઉત્પન્ન કર્યું તે દિવસે દેવની પ્રતિમા પ્રમાણે તેણે તેને બનાવ્યું. પુરુષ તથા સ્ત્રી તેણે તેઓને ઉત્પન્ન કર્યા અને તેઓને આશીર્વાદ દીધો. તેઓની ઉત્પત્તિની દિવસે તેણે તેઓનું નામ આદમ પાડ્યું. અને આદમ 130 વર્ષનો થયો ત્યારે તેને પોતાની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે દીકરો થયો અને તેણે તેનું નામ શેઠ પાડ્યું. અને શેઠનો જન્મ થયા પછી આદમના દિવસ 800 વર્ષ હતા અને તેને દીકરા દીકરીઓ થયા. અને આદમના સર્વગાળા 930 વર્ષ હતા અને તે મરી ગયો. અને શેઠ 105 વર્ષનો હતો ત્યારે તેને અનોસ થયો. અને અનોસનો જન્મ થયા પછી શેઠ 807 વર્ષ જીવ્યો અને તેને દીકરા દીકરીઓ થયા. અને શેઠના સર્વગાળા 912 વર્ષ હતા અને તે મરી ગયો. અને અનોસ 90 વર્ષનો હતો ને તેને કેનાન થયો. અને કેનાન નો જન્મ થયા પછી અનોસ 815 વર્ષ થઈ ગયો અને તેને દીકરા દીકરીઓ થયા. અને અનોસના સર્વદાડા 905 વર્ષ હતા અને તે મરી ગયો. અને કેનાન 70 વર્ષનો થયો ત્યારે તેને મહલાલ એલ થયો. અને મહલાલ એલ નો જન્મ થયા પછી કેનાન 840 વર્ષ જીવ્યો અને તેને દીકરા દીકરીઓ થયા. અને કેનાનના સર્વદાડા 910 વર્ષ હતા અને તે મરી ગયો. અને મહલાલ એલ 65 વર્ષનો થયો ત્યારે તેને યાદેર થયો. અને યાદેરનો જન્મ થયા પછી મહલાલ એલ 830 વર્ષ જીવ્યો અને તેને દીકરા દીકરીઓ થયા. અને મહલાલ એલના સર્વગાળા 895 વર્ષ હતા અને તે મરી ગયો. અને યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોક થયો. અને હનોકનો જન્મ થયા પછી યારેદ 800 વર્ષ થઈ ગયો અને તેને દીકરા દીકરીઓ થયા. અને યારેદના સર્વદાડા 962 વર્ષ હતા અને તે મરી ગયો. અને હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મથુશેલા થયો. અને મથુશેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો અને તેને દીકરા દીકરો થયા. અને હનોકના સર્વદાડા 365 વર્ષ હતા અને હનોક દેવની સંગાથે ચાલ્યો અને તે અલોપ થયો કેમકે દેવે તેને લઈ લીધો. અને મથુશેલા 187 વર્ષનો થયો ત્યારે તેને લામેક થયો. અને લામેકનો જન્મ થયા પછી મથુશેલા 782 વર્ષ જીવ્યો અને તેને દીકરા દીકરીઓ થયા. અને મથુશેલાના સર્વદાડા 969 વર્ષ હતા અને તે મરી ગયો. અને લામેક 182 વર્ષનો થયો ત્યારે તેને દીકરો થયો અને તેને જેનું નામ નુ એટલે વિશ્વામો પાડ્યો અને કહ્યું કે જે ભૂમિને યહોવાએ શાપ દીધો તેમાં અમારા કામ તથા હાથોના ઉદ્યોગ સંબંધી એ જ અમને દિલાસો આપશે. અને નુહનો જન્મ થયા પછી લામેક 595 વર્ષ જીવ્યો અને તેને દીકરા દીકરીઓ થયા. અને લામેકના સર્વદાળા 777 વર્ષ હતા અને તે મરી ગયો. અને નુહ 500 વર્ષનો થયો અને નુહને શેમ તથા હામ તથા યાફેત થયા.
ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા પવિત્ર વચનો આશીર્વાદિત કરો બાપ. આમેન.
આમેન. આમેન.